માળક મંડળો વળી ધાર્યો સત્શાસ્ત્રનો ગુટકો શાલિગ્રામ તથા સુપાત્ર જમવા પાસે ન પૈસો ટકો પાણી ગાળન વસ્ત્ર કોપિન તથા બીજું બહિર્વાસ છે કુવે વર્ણિવેશ રમણીય દર્શન મંદહાસ રુચિરાનનાં ભુજં પૂજિતં સુરનરોત્તમેર્મુદા ધર્મનંદનમહં વિચિન્ત ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः ॐ अवतारिणे श्री हरिकृष्ण महाराजाय नमो नमः ॐ अवतारिणे श्री पूर्णपुरुषोत्तम नारायणाय नमो आदि गुरु सद्गुरु श्री गुणादितानंद मुनये नमो नमः मम गुरु चरण कमलेभ्यो नमो नमः बोलो स्वामी नारायण भगवान श्री हरे कृष्ण महाराज श्री लक्ष्मी नारायण देव શ્રી નર નારાયણ દેવની જય શ્રી નારાયણ મુનિ દેવની જય શ્રી લાડીલા ઘનશ્યામ મહારાજની જય શ્રી વિઘ્ન વિનાયક દેવની જય શ્રી કષ્ટભંજન દેવની જય શ્રી પાંચસો પરમહંસની જય દિવ્ય મંદિરમાં બિરાજતા
વાલા લાડીલા ઘનશ્યામ મહારાજ ધનુર્માસ જ્ઞાન યજ્ઞના પ્રણેતા સાધુ હૃદય પૂજ્યપાદ વાલા ગુરુજી આદિક તમામ બ્રહ્મનિષ્ઠ પૂજનીય વાલા સંતો પાર્ષદો આપ સર્વે ભાવિક ભક્તજનોને ભાવથી જય સ્વામિનારાયણ
મહાધ્યાનાભ્યાસમ વિદધતમજસ્ત્રમ ભગવત પવિત્રે સંપ્રાપ્તં સ્થિતિમતિવરે કાંતિકવૃષે સદાનંદં સારં પરમહરિવાર્તાવ્યસનેનં ગુણાતીતા ઘનશ્યામ મહારાજ
તારીખ 22/12/2017 શુક્રવાર પોષ સુદ ચોથ આજના દિવસે વાલા ભક્તો આપણે ગુણાતીતાનંદ સ્વામીના પ્રસંગો માણવા છે. આ પ્રસંગોમાં આજે સ્વામીને જે વાતું કરવાનું તાન ક્યાંથી જઈ ગયું, સતત 40-40 વર્ષ સ્વામી વાતું કરી રહ્યા હતા એ પ્રસંગ આપણને સાંભળવા મળશે. સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી અને આત્માનંદ સ્વામી આ બંને સંતો ગામડે વિચરણ કરી રહ્યા હતા. એક ગામમાં રોકાયા. આત્માનંદ સ્વામીના આખા શરીરે ખસ થઈ, એટલે બીજે ગામ જવું હોય તો એ ચાલી શકે નહીં એવી હાલત થઈ ગઈ હતી સ્વામીની. એટલે બધાએ હરિભક્તોએ ભેગા થઈ અને સ્વામીને બીજે ગામ જવું હોય ત્યારે ગાડા જોડી દઈ અને એવી રીતે સ્વામીની સેવા કરતા હતા. સ્વામીને ગામ બીજે જવું હતું, ગાડાનો પ્રબંધ કર્યો અને સ્વામી ગાડા ઉપર સૂતા અને બીજા બધા જે સંતો હતા એ ગાડાની પાછળ હાથમાં માળા લઈ ભગવાનનું ભજન કરતા હતા અને ગાડાની પાછળ ચાલ્યા જતા હતા. થોડીક વાર ગાડું ચાલ્યું એટલે એ જે ગાડું ચલાવનારા જે ખેડુ હતો એ થોડું ગાડું ઉતાવળે ચલાવવા લાગ્યો, થોડી ઝડપ વધારી. સ્વામીને શરીરમાં પીડા થઈ, સ્પીડ વધી એટલે સ્વામીએ એને કીધું ખેડુને, ભાઈ આ ગાડું કેમ ઝડપથી ચલાવો છો, હે પીડા થાય છે. ત્યારે ખેડુ બોલ્યો કે સ્વામી આ વિસ્તારમાં જત લોકો વટે માર્ગુઓને લૂંટી જાય છે, એટલે તમને બીજે ગામ પહોંચાડી અને દિવસ છે ત્યાં સુધીમાં હું પાછો મારા ગામ પહોંચી જાઉં એટલે થોડીક ઝડપ મેં વધારી છે ગાડાને. અને આટલી વાત જ્યાં સ્વામીને ઓલા ગાડું ચલાવનારાએ કરી, તરત જ સ્વામી બોલ્યા આત્માનંદ સ્વામી કે ગાડું ઊભું રાખો. અને સ્વામીએ ગાડામાંથી ઉતરી ગયા અને ખેડૂતને કીધું કે હવે તું ગાડું પાછું તારા ગામ લઈ જા, જરૂર નથી. ખેડૂત કહે પણ સ્વામી બેસી જાઓ પાછા, બીક રાખશો માં એ તમને કોઈ લૂંટી નહીં જાય, હે આમે સાધુને કોણ લૂંટી જાય, કાંઈ હોય તો લૂંટ ને, એ તો પહેલાના સાધુ પાસે કાંઈ હતું નહીં, હવેના કદર લૂંટીએ જાય. હા ધારું હારું હોય સાધુ પાસે, આધુનિક સાધુ હોય ને એની પાસે, હો સાચા સંતની તો વાત આખી જુદી છે. સ્વામીને એમ કહે છે કે તમે બેસો સ્વામી, તમને કોઈ લૂંટી નહીં જાય. અને સ્વામી એના કેફમાં, હો સ્વામી મસ્ત જવાબ આપ્યો, એ અમે તો સ્વામિનારાયણના નામે લૂંટાઈને બેઠા છીએ, એ અમને કોણ લૂંટે બીજું. પણ જો તને વળતી વખતે કોઈ લૂંટે તો અબજસ મને મળે, માટે તું આવેલો જા, જરૂર નથી. સ્વામી આવું કીધું, ગાડું હાંકનારા જે ખેડુ હતો એને વિનંતી કરી, સ્વામી ના ના બેસી જાઓ હું મૂકી જાઉં તમને, તેમ છતાંય હવે સ્વામી માયના નહીં. એ વૈરાગી પુરુષો હતા બધા, પોતાનું નામ ખરાબ થાય એવું એનો ઈચ્છે. બોલો કે તને જો કોક લૂંટી જાય તો અબજસ મને મળે કે આ સ્વામીને મૂકવા ગયો તો એટલે પછી રિટર્નમાં લૂંટાણો, એ નો પોહાય અમને, બોલો. એટલે પછી એ ખેડુ ચાલ્યો ગયો અને સ્વામીને પીડા તો હતી શરીરમાં પણ તેમ છતાંય આત્મા રૂપે વર્તી અને ભગવાનનું ભજન કરતા કરતા પીડા સ્વામી વિસરી ગયા અને પછી ચાલવા લાગ્યા અને બીજે ગામ પહોંચ્યા. પાદરમાં ઉતર્યા, સંતોએ ગામમાં ઝોળી માગી અને ઝોળીમાં જે આવ્યું એ બધું સીધો સામાન લઈ અને સંતોએ રસોઈ તૈયાર કરી. ગુણાદિત્યાનંદ સ્વામીએ એક મોટું વાસણ મંગાવ્યું હતું, એમાં પાણી ભર્યું અને પાણી ગરમ કર્યું અને સ્વામીને નવડાવ્યા. આત્માનંદ સ્વામીને ગરમ પાણીથી સ્વામીને સ્નાન કરાવ્યું એટલે સ્વામી એમ બોલ્યા કે તમે આ મને ગરમ પાણીથી નવડાવ્યા છે, અમારી પીડા ધીમે ધીમે વિસરાય છે, ઓછી થાય છે શરીરમાં પીડા. એટલે આત્માનંદ સ્વામીને રાહત થઈ એટલે બહુ રાજી થયા. અને ગુણાદિત્યાનંદ સ્વામીને એમ કહે છે, એ ગુણાતીત, એ તું તો બધાનો ગુરુ થાય એવો છો, હે રાજી થઈ ગયા. અને આત્માનંદ સ્વામીના મુખમાંથી આટલા જ શબ્દો સરી પડ્યા, તું તો બધાનો ગુરુ થાય એવો છો. અને જવાબવાળા ભક્તો ગુણાદિત્યાનંદ સ્વામી ગજબનો આપે છે. સ્વામી કહે છે, એવો કયો અપરાધ મારાથી થયો છે સ્વામી કે મને સેવક મટાડીને તમે ગુરુ કરો છો, હે મોટાઈ કોને ના ગમે, બધાને ગમે, કોકને એમ થાય કે મારા અંડરમાં બધા રે તો હું કઈ એમ બધા કરે એવું લગભગ મોટે ભાગે હોય બધાને, પણ આપણા આદિગુરુ આપણને કેવું સૂચવે છે કે સેવક ક્યારેય ન મટવું. ભલે આ વાત 90% અમને લાગતી હોય, ત્યાગાશ્રમમાં આવ્યા પછી એવું જાજુ હોય, ગુરુ થવા માટે બહુ બાધા બાધી થાય. મોટાય તો બધાને જોવે, નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું ને, મોટા થવાનું મન મારે દલમાં ઘણો દોડ, એવા ગુણ નથી તન મારે કાં કરે તું કોણ. એ સદગુણો હોય ને તો મોટાય આપોઆપ મળે જ, એને માંગવી નથી પડતી. ત્યાગાશ્રમ સ્વીકાર્યા પછી પણ જો મોટી પદવી પામવા માટે વલખા મારે તો ત્યાગાશ્રમ શું કામ ન હે. અને આ મોટાય મેળવવા માટે નજરે જોયેલું ઘણા ઘણા એવું છે કે મોટા સંતનો દ્રોહ કરતા હોય છે, એમના સંઘનો ત્યાગ કરી દે, હે કોઈનું મનાય નહીં, અને સંતો હરિભક્તોનું બસ એમના મનમાં એક જ, મારે મોટું થવું, એટલે એ છેવટે એ જ ઉપાય કરે અને પછી હેરાન થાય. માટે વાલા ભક્તો ત્યાગી હોય ગૃહી હોય, સત્સંગની આ પ્રથા છે કાયમને માટે સેવક થઈને જે રહે છે, દાસના દાસ થઈને જે રહે છે, મોટાનો રાજીપો જે મેળવે છે, એને જ બલાત્કારે કરીને ભગવાન અને મોટા પુરુષો મોટા આપે છે. અને એ કઈ લઈ લેવાની વાત નથી, એ કોઈને એમ મળી નહીં, મળે નહીં માગીને. ગુણાતીતાનંદ સ્વામી કહે છે, મારો કયો અપરાધ થઈ ગયો છે સ્વામી કે તમે મને સેવક મટાવીને ગુરુ કરો છો. આત્માનંદ સ્વામીએ કહ્યું, એ ગુણાતીત, એ તું તો કેટલા કામ એક હારે કરશો. આત્માનંદ સ્વામી મોજમાં બોલે, તું સેવા કરે છે, કીર્તન ગાય છે, અને બ્રહ્માંડ તૂટી જાય એવી તો વાત કરશો પછી. હે મહારાજે, મહારાજે તો તને હજારોના ગુરુ થવા માટે જ સર્જ્યો છે. આવું આત્માનંદ સ્વામીના અંતરમાંથી નીકળી પડ્યું, વાત નીકળી, આશીર્વાદ આપ્યા કે મહારાજે તો તને હજારોના ગુરુ થવા માટે સર્જ્યો છે. અને સમય જતા વાલા ભક્તો એ આશીર્વાદ ફેળા, અને આપણે સૌ જાણીએ છીએ મોટે ભાગે. જોજો આ સુરત વિસ્તારમાં 80% સંતો ગુણાતીત પરંપરાના સાધુ છે બધે, અને આપણે સૌ એ આદિગુરુના શિષ્ય થઈને બેઠા છીએ. આત્માનંદ સ્વામીના આશીર્વાદ, જો એ આશીર્વાદમાં આપણે આવી ગયા કે આવા મહાપુરુષના ઝોકમાં આવીને બેઠા છીએ. ક્યાંક ક્યાંક બીજા સદુ નંદ સંતોના પરંપરાના સંતો છે, સંપ્રદાયમાં જોજો મોટે ભાગે ગુણાદિત્યાનંદ સ્વામીના પરંપરાના સંતો છે. આવી રીતે ગુણાદિત્યાનંદ સ્વામી વાલા ભક્તો આપણને સૂચવે છે કે ક્યારેય સેવક મટવો નહીં. હરિ કે દાસ હિ દાસ, તિન કે દાસ હોય કર, છલ કપટ કરના નાશ, વર્તના શુદ્ધ હોય કર. દાસના દાસના દાસ થઈને જ વર્તવાની બધા જ સંતોએ લખી છે વાત, બધા જ સંતોએ, કોઈએ બાકી નથી રાખ્યું. માટે વાલા ભક્તો આપણા આદિગુરુ ગુણાતીતાનંદ સ્વામી કાયમને માટે સેવક તરીકે રહેવાની પસંદગી કરતા હતા, આપણે પણ એવી જ કંઈક પસંદગી રાખીએ. ગુણાતીતાનંદ સ્વામીની કથા વાર્તાની તીવ્ર રુચિ, એનું દર્શન વાલા ભક્તો આપણને સ્વામીની વાતોમાં અનેક વાર થાય છે. સ્વામીની વાતોમાં સ્વામી એકવાર બોલી ગયા છે કે આ તો તમને ઘડી ઘડી પોરો દઉં છું. હે સ્વામી આવું બોલી ગયા, નકર તો રાતને દી એમને એમ કથા વાર્તા કર્યા કરું. કન્ટિન્યુ બોલો રાત ને દિવસ, કોઈ બ્રેક નહીં, કોઈ હોલ્ટ નહીં, કાંઈ નહીં. સ્વામી કહે છે, રાત ને દી કથા વાર્તા કર્યા કરું, પણ બીજાને મૂંઝવણ પડે તે સારું ઘડીક ભક્તિ, ઘડીક કીર્તન, ઘડીક કથા વાર્તા, ઘડીક ધ્યાન, એમ બધું ફરતું કરાવું છું, જેથી મૂંઝવણ થાય નહીં. સ્વામીને કેટલી ભગવાનની વાતો કરવાનું તાન, એ તાન કેવી રીતે સ્વામીના અંતરમાં જાગી ગયો, એ વેગ કેવી રીતે પ્રગટ્યો. વાલા ભક્તો, સ્વામી દ્વારા કથા વાર્તાનો આવો અવિરત અખાડો ચલાવવામાં નિમિત્ત રૂપ એક પ્રસંગ છે બહુ સરસ મજાનો. ગુણાતીતાનંદ સ્વામી કહેતા કે અમે મહારાજને ક્યારે પ્રશ્ન પૂછ્યા નથી. બે વ્યક્તિને ક્યારેય અંતરમાં પ્રશ્ન ન થાય. એક તો એ કે જે મરજી જાણી બધું સમજી જતા હોય, એટલે એને પ્રશ્ન કરવાની વાત જ ન આવે. બીજા એ કે એને કોઈ ગતાગમ જ ન પડે. એને કાંઈ ઇન્ટરેસ્ટ જ ન હોય એટલે એને પ્રશ્ન જ ન આવે. એટલે સ્વામી તો એમ કહેતા હતા, અમે ક્યારેય પ્રશ્ન પૂછ્યો જ નથી મહારાજને. પણ એકવાર અમે ગઢડામાં હતા ત્યારે કોઈ દ્વારા મહારાજને ચાર પ્રશ્ન પૂછાયા. બહુ સરસ એ ચાર પ્રશ્ન ગુણાતીતાનંદ સ્વામીએ પૂછ્યા.
અખંડ ધ્યાન મહારાજનું બીજું આત્મા રૂપે વર્તન, અખંડ ધ્યાન મહારાજનું
પેલું
બીજું આત્મા રૂપે વર્તન,
હે અખંડ ધ્યાન મહારાજનું બીજું આત્મા રૂપે વર્તન,
માંદાની સેવા કરવી, ચોથું વાતો કરવી ભગવાન,
ત્રીજું માંદાની સેવા કરવી, ચોથું વાતો કરવી ભગવાન,
હે ચાર માંથી કયું શ્રેષ્ઠ ગણું, પૂછાવ્યું કોઈ હાર,
કારણ મોટું કે કાર્ય મોટું એમાં તમે કોઈ આંગળી ઉછી નહોતી કરી, આમાં કરશો કે આપણે કઈ એવું કરવું નથી. હા, આ તો તમને ખબર છે, સ્વામીની વાતો વારે વારે વાંચી છે. આ તો કોણ એમ કહે કે ભગવાનનું અખંડ ધ્યાન કરવું એ શ્રેષ્ઠ છે, આંગળી ઉછી કરો? કોઈ નહીં, હાલો વાંધો નહીં, કરીએ તો ખબર પડે ને કા આ કરવાનું આવે જ નહીં, તેમાં હું આંગળી ઉછી કરવી? બીજું આત્મારૂપે વર્તવું, હાલો એ શ્રેષ્ઠ કોણ કહે? કોઈ નહીં, જ્ઞાની પુરુષ હો તમે બધા. માંદાની સેવા કરવી એ શ્રેષ્ઠ છે એવું કોઈ કે? એક, બે, ત્રણ. આ ધીમે ધીમે રાઉટર ચાલુ થાય છે બધાના, વાઈફાઈ પકડાય પછી. અને ચોથું, ભગવાનની વાતો કરવી એ શ્રેષ્ઠ છે એવું કોણ કહે છે? આંગળી છે કરો. હા લે, આ ચારમાંથી અમુક કહે તો એકેયમાં આંગળીનું છે ઊંચી નથી કરી, એ હવે આંગળી ઊંચી કરવું છે. ચારેયમાં ન કરી હોય નહીં, કરાવી તો છે જ એકવાર. એકેમાં જેને ન કરી હોય હવે કરો, જેને હાવ ન ખબર હોય તો એ નહીં, તમે તમારું હાકો આગળ. વાલા ભક્તો, જેટલી કથા વાર્તામાં આપણે જેટલો ભાગ લઈએ, જેટલો રસ લઈએ ને, હે, તો આપણને વિશેષ જ્ઞાન થાય, આનંદ આવે. એ મને શું થઈ જાય, ખાલી અડધો ફૂટ હાથ ઊંચો કરવાનો હોય આમ ખાલી આમ, હા હાલો ભાઈ, ફૂટ બે ફૂટ આખી કરવી હોય 3 ફૂટ જાય, બીજું કાંઈ થવાનું? પણ તેમ છતાંય બોલો નથી થતું. ચાર પ્રશ્ન પૂછાયા. પ્રશ્ન સાંભળી મહારાજ મર્મમાં હૈસા, અને સભામાં મહારાજ એમ કીધું કે સભાજનો, તમને જેને જે આવડે ને એ ઉત્તર કરો. હા, અત્યારે તમને પૂછું ને એવી રીતે, પણ ત્યારે બધા ઉત્તર આપ્યો તો હા, તમારી જેમ નહીં કે એક ઉત્તર મળે નહીં. અને બધા પછી સભામાં બેઠેલા હતા એમણે વાતો કરવા લાગ્યા, કોક કંઈ જ્ઞાન શ્રેષ્ઠ છે, કોક કંઈ ધ્યાન શ્રેષ્ઠ છે, કોક કંઈ સેવા શ્રેષ્ઠ છે, પણ ભગવાનની વાતો કરવી એવું એ શ્રેષ્ઠ છે એવું કોઈ બોલ્યું નહીં. હા, પહેલાં ત્રણમાં જ બધા અટક્યા અને એમ પાછા કહેતા કહેતા બધા શાસ્ત્રોની વાત કરવા લાગ્યા અને પોતપોતાના પક્ષ સ્થાપિત કરવા માટે એના પ્રમાણ દેવા લાગ્યા અને ચર્ચા ચાલુ થઈ. હે, આ ઉપનિષદમાં આ લખ્યું છે, જુઓ ધ્યાન કરવું શ્રેષ્ઠ છે, આ વચનામૃતમાં મહારાજે આવું લખ્યું છે, આત્મરૂપે વર્તવું એ શ્રેષ્ઠ છે, બધા વાતો કરવા લાગ્યા. અને મહારાજના ઢોલિયા ઉપર બેઠા બેઠા મુખ આડો રૂમાલ દઈને હસે છે. હે, બધું સાંભળે પણ કાંઈ બોલે નહીં. પછી થોડીક વાર આમનમ ચર્ચા ચાલુ થઈ એટલે મહારાજ કે, સાંભળો બધા, કોઈને મધ્યસ્થી કરો એટલે એનો રિઝલ્ટ લાવે. હા, નકર આમનામ ચર્ચામાં છે ને કાંઈ ફાઇનલ રિઝલ્ટ આવશે નહીં. એટલે મધ્યસ્થી કરવાની વાત જ્યારે મહારાજે કરી ત્યારે પૂછવામાં આવ્યું કે કોણ મધ્યસ્થી થશે, કોને કરશું? અને ત્યારે મહારાજે કીધું કે મુક્તાનંદ સ્વામીને મધ્યસ્થી કરો, હા એ મોટેરા છે, એ રિઝલ્ટ આપશે આપણને. પણ એ સમયે મુક્તાનંદ સ્વામી ત્યાં હાજર નહોતા દરબારગઢમાં, મુક્તાનંદ સ્વામી લક્ષ્મીવાડીએ ગયા હતા. એટલે શ્રીજી મહારાજે નાજા જોગ્યાને કીધું કે જાઓ તમે ઝડપથી મુક્તાનંદ સ્વામીને વાડીએથી બોલાવી લાવો. અને નાજા જોગ્યા આજ્ઞા થતાની સાથે જ સ્વામી પાસે આવ્યા અને સ્વામીને કીધું કે મહારાજ તમને બોલાવે છે. અને જ્યારે સ્વામી અને નાજા જોગ્યા બંને રિટર્ન આવતા હતા, રસ્તામાં જ નાજા જોગ્યાએ સેટિંગ કરી લીધું. હા, સ્વામી આરે કે આપણે અગાઉ બધી બેઠક કરી લઈએ, પછી ન્યા જઈને બહુ વાંધો નહીં. મુક્તાનંદ સ્વામીને નાજા જોગ્યા એમ રસ્તામાં પૂછે છે, સ્વામી આવા પ્રશ્નની આ દરબારમાં પૂછવામાં આવ્યા છે, તમે કયો આ ચારમાંથી કયું શ્રેષ્ઠ છે, તમારો શું મત છે એ જણાવો. ત્યારે સ્વામીએ કીધું કે ભગવાનની મૂર્તિ વિના બીજું કાંઈ શ્રેષ્ઠ નથી, માટે ધ્યાન કરવું અખંડ એ શ્રેષ્ઠ કહેવાય. અને નાજા જોગ્યાને આનંદ આવી ગયો, બસ સ્વામી અમારા પક્ષમાં છે, હે એમણે એ ઉત્તર આપ્યો. અને પછી સ્વામીને લઈને નાજા જોગ્યા દરબારમાં લીમડા હેઠે જ્યાં સભા ભરાઈને બેઠી હતી ત્યાં આવ્યા. એ નાજા જોગ્યા હસતા હસતા બોલ્યા, સ્વામી અમારી કોરના છે ઓ મહારાજ, કાંઈ બીજું બોલતા નહીં હવે, અગાઉ જ એડવાન્સમાં જ બધું કહી દીધું. પણ મહારાજ તમે જો કાંઈ ભણશો તો કંઈક સ્વામી પાસે એ પક્ષ ફેરવી નાખશે, માટે તમે કંઈ બોલતા જ નહીં. મહારાજ કે, નાજા એ જેવું હશે તેવું તો કહેવું પડે ને, જેવું હોય એવું કેવું પડે. મહારાજ એમ કહે મુક્તાનંદ સ્વામીને પૂછ્યું, સ્વામી આ ચારમાંથી કયું શ્રેષ્ઠ છે? ત્યારે મુક્તાનંદ સ્વામી કહે છે, મુક્ત મુનિ બોલિયા મૂર્તિ જેવું બીજું ના ગણાય, હસીને હરિવર બોલિયા દક્ષ કુમારોનું કેમ થાય. મુક્તાનંદ સ્વામી કે મૂર્તિ સિવાય બીજું કાંઈ શ્રેષ્ઠ નથી, મૂર્તિનું અખંડ ધ્યાન કરવું એ શ્રેષ્ઠ છે. ઉત્તર સાંભળીને મહારાજ હસે છે. મહારાજ કે, સ્વામી તમે ધ્યાન કરવાનું કયો છો એ શ્રેષ્ઠ છે, પણ આ દક્ષ કુમારોનું શું ગણવું, હે એનું કેવી રીતે ગણવું? અને મહારાજ જે આવું બોલ્યા ત્યાં તરત જ મુક્તાનંદ સ્વામીના મગજમાં ઝબકારો થયો, લાઇટ થઈ ગઈ કે હા હા મહારાજ હું ભોલ્યો. ત્યારે નાજા જોગ્યા બોલ્યા, ભણે મહારાજ તમે આવું કાં કર્યું? હે, એક તો માંડ સ્વામી આરે મેં સેટિંગ કર્યું હતું અને સ્વામીએ કીધું હતું કે ધ્યાન કરવું શ્રેષ્ઠ છે, તમે આ વાત કરી એટલે સ્વામીને તમારામાં તમે વાળી દીધા હો ભગવાન. નાજા જોગ્યા હવે કહે છે, તો કથા વાર્તા જેવું કોઈ શ્રેષ્ઠ સાધન નથી એ વાત પાકી થઈ ગઈ, હે ખુદ ભગવાને કીધું એટલે. ખ્યાલ પડી તમને બધાને? હે, આ કથા વાર્તા જેવું શ્રેષ્ઠ બીજું કોઈ સાધન નથી. હવે કોણ કોણ એમ કહે છે કે કથા વાર્તા એ સર્વથી શ્રેષ્ઠ છે, એ આંગળી ઉછી કરો. હું તો વાહેંત પડી ગયો છું હવે, તો એ ન કરવી બોલો, કાંઈ નહીં તો હવે. હે, ભગવાન કહે છે તો એ તમારે આંગળી ઉછી નથી કરવી. મહારાજે આવું બોલ્યા ત્યારે નાજા જોગ્યાએ કીધું કે આ શ્રેષ્ઠ સાધન છે, હવે તમે એ વાતને વિસ્તારથી સમજાવો. કે હું કામ શ્રેષ્ઠ છે કથા વાર્તા કરવી, અને મહારાજ પછી દક્ષના દીકરાઓની સવિસ્તારથી વાત કરે છે. નારદજીની વાતથી દક્ષ દીકરા 10,000 હે પ્રેમે પ્રભુ ભજવા ત્યાગી દીધા છે ઘર બાર. નારદજીના ઉપદેશથી દક્ષ પ્રજાપતિના 10,000 દીકરાઓ, 1, 2, 5, 10 નહીં, 10,000 દીકરાઓને નારદજીએ ઉપદેશ આપ્યો, અને 10,000 દીકરાઓ ઘર બાર છોડીને ભગવાનનું ભજન કરવા લે. વાતોમાં વાલા ભક્તો કેટલો ફેરફાર જીવના હૃદયમાં થઈ જાય છે. અંતકરણમાં શબ્દ પડે એટલે એ રીતનું આપણું અંતર થઈ જાય છે. મહારાજ પછી કહે છે કે છપ્પીએથી તો અમે એકલા આવ્યા હતા, પણ વાતે કરીને વાલા ભક્તો મહારાજ એવું કહે છે કે આ સત્સંગ મોટો થયો છે. આ સત્સંગ જે કાંઈ પણ અત્યારે સવિસ્તારને પામ્યો છે, મોટો થયો છે, લીલોછમ થયો છે, એનું મૂળ કારણ એક જ છે, અને એ છે ભગવાનની વાતો. જ્યાં જ્યાં ભગવાન સંબંધી વાતો કથા વાર્તા થાય છે એ મંદિર ભલે નાનું હોય પણ ત્યાં હરિભક્તોનો સમુદાય આપણને દેખાય છે. અને બીજા મોટા મોટા મંદિરો કદાચ થઈ ગયા હોય પણ જો કોઈ સાધુ ભગવાનની વાત કથા વાર્તા ન કરતા હોય ત્યાં વાલા ભક્તો એકાંતિક હરિભક્તોના દર્શન આપણને ન થાય. એ સમુદાય ન દેખાય, ભગવાનની વાતો કથા વાર્તા એ શ્રેષ્ઠ છે એવું ભગવાન કહે છે. મહારાજ કહે છે દક્ષના 10,000 દીકરાને નારદજીએ વાતો કરીને ત્યાગી કરી નાખ્યા, માટે વાતો કરવી એ શ્રેષ્ઠ છે. એમ કહી મહારાજે કહ્યું કે છપૈયેથી અમે એકલા આવ્યા હતા, પણ આ બધો સત્સંગ છે તે વાતે કરીને વૈધો છે, આવું મહારાજ કહે છે. મહારાજ વાત એમ કરે છે કે વાત થતી હોય એ વાતને જ્યાં સુધી હૃદયમાં ધારવામાં ન આવે ત્યાં સુધી સુખ આવતું નથી. વાતો તો ઘણી થાય પણ સારી વાતને જ્યાં સુધી વાલા ભક્ત આપણે હૃદયને વિશે ધારીએ નહીં, એ જીવનમાં ઉતારીએ નહીં, ત્યાં સુધી એ વાતનો સુખ આપણને આવે નહીં. ગમે એટલી સારી વાતો કરી નાખી હોય પણ તેમ છતાં આપણને એનું સુખ ન આવે. આધારાનંદ સ્વામી સરસ મજાના દોહા લખે છે, બાત ધારત જિસ રીત જો સુખ હોત તેસી રીત, સુખ રહે બાત ધારે મે બિન ધારે સુખ ન કીત, સુખ રહે અપરંપાર હે સંત સમાગમ માહી, તા બિન જીતનો સુખ હી માનત સમજ નાહી. સંત સમાગમમાં જ અપરંપાર સુખ રહ્યું છે, અને જે એ વિના બીજે દુઃખ માનીને બેઠા છે એને સમજણ જ નથી, આવું મહારાજ કહે છે. મહારાજને પણ કેટલું તાન છે કે ભગવાનની વાતો જે સાધુ કરતા હોય, જે સાધુ પાસે બેસીને સમાગમ કરતા હોય એ જ સાચા સમજણ વાળા છે, આવું મહારાજનું મત છે. મહારાજ આવું કહેવા માંગે છે, વાત સમજીને જેટલી યાદ રાખી ધારણ કરવામાં આવે છે તેટલું જ આપણને સુખ આવે છે. એટલે તો કથા વાર્તા ચાલુ થાય એ પહેલાં વક્તા શ્રોતાને પૂછે કે બોલો ગઈકાલે શું આવ્યું. જો જે બોલતા હોય એનો અર્થ એ થયું, એ જ થાય કે આખા દિવસમાં એણે ક્યારેક ને ક્યારેક તો એનું સ્મરણ કર્યું હોય જ, એને યાદ રાખી હોય એ વાતને, તો જ બોલી શકે. અને ઘણાને કદાચ યાદ હોય પણ શરમ આવતી હોય એટલે બોલતા ના હોય એવા પણ હોઈ શકે. પણ વાલા ભક્તો જેટલી ભગવાનની વાતોને આપણે યાદ રાખીએ એટલું આપણને જ સુખ આવે છે એવું મહારાજ આપણને કહે છે. માટે સંત સમાગમમાં અપરંપાર સુખ રહ્યું છે, માટે નિત્ય પ્રત્યે સાધુનો સમાગમ કિરા કરવો, કિરા કરવો, કિરા કરવું, આવું જ મહારાજ અને નંદ સંતો આપણને વારે વારે કહે છે. અને જે સમાગમ વિના બીજે સુખ માનીને બેઠા છે હે, મહારાજ કહે છે તેટલી તેને સમજણ નથી. ગુણાતીતાનંદ સ્વામી તો શાંત ચિત્તે આ બધી વાતો સાંભળી રહ્યા હતા, મૌન રીતે મહારાજ રહીને અરે મહારાજની વાતો સાંભળતા હતા સ્વામી, અને આ વાત આ સંવાદ સાંભળીને પછી સ્વામીએ નક્કી કર્યું, રુચિ જાણી મહારાજની પછી ખૂબ કર્યા છે પ્રચાર, વર્ષ 57 સુધી સ્વામી વર્ષ્યા છે અનરાધાર. 57 વર્ષ સુધી પછી સ્વામીએ વાતો જ કર્યા કરી છે. આ ટાઈમથી જ્યારથી સ્વામીને ખબર પડી ત્યારથી લઈને સ્વામી દેહ મૂક્યા સુધી જ્યારે જ્યારે સ્વામી વાતો કરતા ત્યારે વાતો આવી જ કરતા હતા. ભગવાનની સર્વોપરિપણાની વાતો, ભગવાનને ભજવાની વાતો, બસ એક જ તાન સ્વામીના મનમાં થઈ ગયું, મહારાજની ઈચ્છા ભગવાનની વાતો કરવાની છે, માટે એ જ હવે કરવાનું. મહારાજની રુચિ કથા વાર્તામાં છે એમ સ્વામીએ જાણ્યું, અને સ્વામીએ કથા વાર્તાનો અખાડો માંડવાનો સંકલ્પ કર્યો. જ્યારે મહારાજે વાતો કરવી શ્રેષ્ઠ છે તે કીધું, તે દાડાથી સ્વામી પોતે અમે વાતો જ કરવા માંડી, તે આજ સોંપો પડતો જ નથી, આવું પોતે સ્વામી પોતાની વાતોમાં કહે છે. 57 વર્ષ સુધી સ્વામીએ ખૂબ વાતો કરી છે. એકવાર તો સ્વામી એવું બોલી ગયા, એ અમે જે બોલ્યા છીએ તે લખનાર હોય ને તો આ પૃથ્વીને આકાશ બધો ભરાઈ જાય શબ્દથી, એટલા શબ્દ અમે બોલ્યા છીએ. બોલો કેવા કેફમાં સ્વામી વાત કરે છે. કોઈ લખનાર જ હોય બસ આખી પૃથ્વી અને આકાશ ભરાઈ જાય શબ્દોથી, એટલી સ્વામીએ વાતો કરી છે. સદગુરુ ગોપાળાનંદ સ્વામી પણ ગુણાત્યાનંદ સ્વામીની વાતોનો ભારો ભાર વખાણ કરતા હતા. ક્યારેક કોઈ હરિભગત સ્વામીની પાસે આવે, ગોપાળાનંદ સ્વામીની પાસે આવે અને ગુણાત્યાનંદ સ્વામી પાસે મોકલે, જાઓ તમે જોગીનો સમાગમ કરો, એમની વાતો સાંભળો, ખૂબ મહિમા ગાતા. નિત્યાનંદ સ્વામી આ વાતો સાંભળી બોલી ઉઠ્યા, સ્વામી તમે તો ઠીક માંડ્યા છો, એટલે કેટલા બળથી વાતો કરો છો, બીજાથી આવું થાય નહીં, આવું બોલાય નહીં, આવું નિત્યાનંદ સ્વામી બોલી ગયા. પંડનું વર્તન સારું ન હોય તો શું બોલી શકે, કદાચ બોલે તો કોઈને ભાર પણ પડે નહીં. અને સ્વામી તો અખંડ ભગવાનને ધારી રહ્યા હતા, એમના જીવનમાં કોઈ પ્રકારની ખોટખા પણ હતી નહીં, એટલે સ્વામી બળભરી વાતો કરે ને જીવના હૃદયમાં ચોંટી જાય અને જીવ ભગવાન ભેગો થઈ જાય. રઘુવીરજી મહારાજ પણ કહેતા સ્વામીની વાતો સાંભળતા હતા ને મહારાજ શ્રી, એટલે રઘુવીરજી મહારાજ પણ કહેતા આ વાતો તો કરોડો જન્મની કસર ટાળીને સાક્ષાત અક્ષરધામની પ્રાપ્તિ કરાવે એવી વાતો છે. અને એ વાતો વાલા ભક્તો આપણને સાંભળવા મળે છે. આપણે જ્યારે જ્યારે બેસીએ સ્વામીની વાતોનું પુસ્તક ખોલીએ, સ્વામીની વાતો વાંચતા હોઈએ, ત્યારે વાલા ભક્તો આપણે એવું પ્રગટપણે માનવું કે હું ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ કરું છું, મારી સામે ગુણાતીતાનંદ સ્વામી બેઠા છે અને મને વાતો કરી રહ્યા છે, ત્યારે વાલા ભક્તો આપણને એનો અહોભાવ થશે, એનો સુખ આવશે કે ખુદ ગુણાતીતાનંદ સ્વામી મને આજે આ વાત આવીને કરી ગયા. એવી ધારણા પહેલા કરવી, એવું ધારવું. ગુણાતીતાનંદ સ્વામીનો ઉપદેશ એ વાલા ભક્તો આપણે સૌ જાણીએ છીએ. ટૂંકમાં ખાલી સ્વામીની વાતો આ નામથી પ્રચલિત છે અને આપણે સૌ વાંચીએ છીએ, એનો અભ્યાસ કરીએ છીએ, એ સ્વામીના સિદ્ધાંતને વળગીને બેઠા છીએ. માટે વાલા ભક્તો કદાચ તમે જો સ્વામીની વાતો ન વાંચતા હો અને જો તમારી પાસે ટાઈમ હોય તો એક વાત, બે વાત, પાંચ વાત, જેને જેટલો સમય મળે એનો અભ્યાસ અવશ્ય કરવો. સ્વામીની વાતોથી ખૂબ બળ મળે છે મુમુક્ષુઓને. આવો પ્રસંગ વાલા ભક્તો, સ્વામીના અંતરમાં ભગવાનની વાતો કરવાની રુચિ હતી એ આ પ્રસંગથી ઊભી થઈ રુચિ. ત્યારબાદ સ્વામી સળંગ વાતો કરવા લઈ ગયા. વિક્રમ સંમત 1874 સાલ, મહારાજ વિચરણ કરતા કરતા ઉમરેઠ પધાર્યા છે. ઉમરેઠમાં નિવાસ કરતા રૂપરામભાઈ એમના ઘરે ઉતારો કર્યો અને મહારાજની સાથે 100-150 જેવા સંતો પાર્ષદો હતા અને એ બધા સંઘની સંઘને ગામની બહાર આંબાના ઝાડ નીચે ઉતારો કર્યો. રૂપરામભાઈ અને નંદરામભાઈ બંને ભાઈઓ ખૂબ ભાવિલા હતા અને બંને ભાઈઓએ મહારાજને અને સંઘને રસ રોટલીની રસોઈ આપી. મહારાજને કીધું, મહારાજ, બધા જ સંઘના સંતો ભક્તોને પાર્ષદોને આપણે રસ રોટલી જમાડવા છે. એટલે મહારાજે હા પાડી, પવિત્ર બ્રાહ્મણોને બોલાવીને રસ કઢાવ્યો, મહારાજને થાળ જમવા માટે બોલાવ્યા, વિનંતી કરી, મહારાજ પધારો, થાળ આરોગો. એટલે મહારાજે પછી થાળ જમવા બેઠા અને જ્યાં મહારાજે રસ ચાખ્યો તો રસ ખાટો હતો. મહારાજે કહ્યું, રૂપરામભાઈ, એ રસમાં થોડીક સાકર નાખો. ત્યારે રૂપરામભાઈ બોલ્યા, મહારાજ, અમારે સાકર નાખવાનો રિવાજ નથી. પછી થોડી વાર મહારાજ કઈ બોલ્યા નહીં, પણ પછી પાછા મહારાજે કીધું, મહારાજ બોલ્યા કે રૂપરામભાઈ, થોડી સાકર લાવો ને, અમારે આ રસમાં નાખવી છે. તેમ છતાંય રૂપરામભાઈએ એ જે રિવાજનો દાંડિયો જે હતો ને પકડી રાખ્યો. કોને ખબર કેમ શું થયું, મનાણું નહીં. મહારાજને કે, મહારાજ, અમારે રિવાજ નથી રસમાં ખાંડ નાખવાનું. એવી જ રીતે બે ત્રણ વાર રૂપરામભાઈ પાસે રસમાં ખાંડ નાખવા માગી, પણ તેમ છતાંય રૂપરામભાઈ કદાચ જાજા માણસોમાં વ્યસ્ત હોવાથી મહારાજને ખાંડ આપી શક્યા નહીં. મહારાજને તો ખાંડ માગવી હતી શુકામ, કારણ કે જો મહારાજ ખાંડ નાખે અને એ મહારાજ પછી કહે કે બધો જે રસ છે સંતો ભક્તોને જે પીરસવાનો એમાં પણ ખાંડ નાખો, મહારાજને તો સંતો ભક્તોની ચિંતા હતી. હા, એટલે બતાવતા હતા, એવું કહેતા હતા. પણ તેમ છતાંય રૂપરામભાઈથી એ ખાંડ અપાણી નહીં. રસ ખાટો હતો, ભાવ બહુ હતો પાછો રૂપરામભાઈનો. એટલે મહારાજે ખાટો રસ જમી ગયા અને મહારાજે ખૂબ રાજી કર્યા છે રૂપરામભાઈને. અને મહારાજે પછી કીધું બધા સંતો પાર્ષદોને કે સંતો, આપણે છે ને અહીંયા ઠાકોર જમાડી અને પછી અહીંયા આરામ કરવાનો છે, માટે ખૂબ બધા રસ જમજો. હે, મહારાજને ખબર હતી ખાટો છે, પણ તેમ છતાંય મહારાજે શું કીધું, ખૂબ બધા રસ જમો, આપણે અહીંયા આરામ કરવાનો છે. બધા સંતોને રસ પીરસ્યો અને પછી પ્રસાદીના કારણે કોઈ ના પાડતું નહોતું. બ્રહ્માનંદ સ્વામીને મહારાજે પૂછ્યું કે બ્રહ્મ મુનિ, રસ કેવો લાગ્યો? બ્રહ્માનંદ સ્વામી સખા એટલે માથા ઉપર હાથ ફેરવીને મહારાજને કહે છે, મહારાજ, રસ તો બહુ સારો છે, એ માથાના વાળ ખેરી નાખે એવો. હા, બીજું કાંઈ બોલે નહીં, બહુ સારો છે. બોલે જ નહીં મહારાજ ને, મહારાજ ખાટો બડા જેવો છે. એટલે મહારાજે પછી નિર્ગુણાનંદ સ્વામી બાજુમાં બેઠા હતા, સ્વામીને પૂછ્યું, સ્વામી, રસ કેવો લાગ્યો? અને સ્વામી ઉત્તર આપે છે કે આપ જેવા પીરસનારા છે અને આપની રસમય મૂર્તિ સંભાળીને જ્યારે હું જમું છું ત્યારે રસ તો મને મધુર લાગે છે. સ્વામીનો ઉત્તર સાંભળીને મહારાજ બહુ રાજી થયા. ઉત્તરમાં કેટલો મર્મ સમાયેલો છે કે સ્વામી જ્યારે જમતા હોય કે ગમે પ્રક્રિયા કરે, પણ અખંડ જ્યારે ભગવાનની સ્મૃતિ થતી હોય ત્યારે એમને રસ મધુર લાગે, ભલે ખાટો હોય. મહારાજે આ ઉત્તર સાંભળ્યો ગુણાત્માનંદ સ્વામીનો, એટલે તરત બ્રહ્માનંદ સ્વામીને કીધું, સ્વામી, જો રસ જમતા આ નિર્ગુણાનંદને આવડે છે, તમને નથી આવડતો. એટલે બ્રહ્માનંદ સ્વામીએ કીધું, હા, એ તમારો લાડલો ચેલો છે ને, એટલે એને જમતા જેવું આવડે ને એવું અમને ન આવડે. ત્યારે મહારાજે કહ્યું, નિર્ગુણાનંદને ભોજનનો નહીં, પણ અમારી મૂર્તિનો સ્વાદ છે. અમારી મૂર્તિને સંભાળીને જમે છે, એને ખાટું મોળું કાંઈ દેખાતું નથી. બ્રહ્માનંદ સ્વામી આમ મર્મમાં કહે છે કે મહારાજ, આ તો ઠીક છે, અમે બોલ્યા, પણ બાકી અમે જમી જ ગયા છે તમારી મૂર્તિ સંભાળીને, નકર આ ખાટો રસ કોઈથી પીવાય એવો નહોતો. આવી રમૂજ વાલા ભક્તો ચાલતી હતી. બ્રહ્માનંદ સ્વામીને પછી બોલ્યા કે મહારાજ, તમને તો આ નિર્ગુણાન સિવાય કાંઈ દેખાતું નથી. અને ભોજન પરવારીને બધા જ્યારે આંબા નીચે ઝાડવા નીચે આરામ કરવાની તૈયારી કરતા હતા ત્યારે મહારાજ પધારી અને ઢોલિયા ઉપર બેઠા. એક બાજુ બધા સંતો તૈયારી કરે છે આરામ કરવાની, કારણ કે ભગવાનની આજ્ઞા થઈ હતી ને કે બધાએ આરામ કરીને જ જવાનું છે, બીજું કાંઈ કામકાજ નથી. એટલે મહારાજ પછી ઢોલિયા ઉપર આવ્યા, બિરાજમાન થયા અને મહારાજ કહે છે, સંતો ઊભા થાઓ, આ રસ સુતા સુતા પાચન થાય એવો નથી, માટે ઢોલિયાની ફરતે ઝીલણિયા કીર્તન બોલો ને બધા રાસ લ્યો હાલો. હા, એક બાજુ ચૈત્રી મહિનો, હે ગરમી, માથે તાપ, પરમાનંદ સ્વામી કે ભારે કીરી ભગવાન, એવો હવે એક તો રસ ખૂબ જમાડ્યો હતો. મહારાજની આજ્ઞા થઈ એટલે બધા સંતો મહારાજની આજ્ઞા ઝીલવાવાળા હતા એટલે ઊભા થઈને તરત જ કીર્તન બોલવા લાગ્યા. ગુણાતીતાનંદ સ્વામીને 500 કીર્તન કંઠે હતા એ સમયે, અને સંતો કીર્તન બોલતા અને તદ્રુપાનંદ સ્વામી ગુણાતીતાનંદ સ્વામીને ઝીલવામાં મદદ કરતા હતા અને કીર્તન બોલતા હતા, ત્યાં થોડીક વારમાં આકાશમાં વાદળા ચડ્યા અને છાંયો થઈ ગયો, પવન આવવા લાગ્યો અને સર્વેને રાહત થઈ ગઈ, હાશ આઢક થઈ, હવે વાંધો નહીં મહારાજ કહે તો. 2 કલાક સુધી કીર્તન ભક્તિ ચાલી અને મહારાજ પછી બોલ્યા કે તમારા કીર્તનના પ્રભાવે વાદળા ચડી આવ્યા છે ને, ટાઢું વાતાવરણ થઈ ગયું છે, પવન પણ ઠંડો વાય છે. ત્યારે બ્રહ્માનંદ સ્વામી કહે છે, મહારાજ આ કીર્તનોનો નહીં પણ જેના કીર્તન છે એનો પ્રભાવ છે. બ્રહ્માનંદ સ્વામી આવો ઉત્તર આપ્યો, મહારાજ કે બ્રહ્મ મુનિ, એ તમે ક્યારેક ક્યારેક તો બહુ સારી વાતો કરો હો, બહુ ઉત્તમ વાતો કરો છો. ત્યારે બ્રહ્માનંદ સ્વામી કહે, મહારાજ એ અમે તો બોલીએ જ છીએ પણ તમને નિર્ગુણાનંદ સિવાય ક્યાં કઈ દેખાય છે? પાછું બ્રહ્માનંદ સ્વામી એ કાઢ્યું. મહારાજ કહે, એ નિર્ગુણાનંદની વાત તો આખી ન્યારી છે, અખંડ અમને ધારી રહેલા છે, એની વાત થાય નહીં. નિર્ગુણાનંદ સ્વામીને નજીક બોલાવી અને સ્વામી મહારાજ ભેટા, મસ્તક ઉપર હાથ મૂક્યા, જાણે સ્વામી કીર્તન જે કંઠસ્થ કર્યા હોય, જે બોલતા હોય એનો રાજીપો મહારાજ ખૂબ દર્શાવ્યો. અને બીજી બાજુ રૂપરામભાઈ જમવા બેઠા અને રસ ચાખ્યો, ત્યાં ખાટો લાગ્યો અને તરત જ જેમ વીજળીનો ઝબકારો થાય એમના અંતરમાં પણ ઝબકારો થયો કે મહારાજ ખાંડ મંગાવતા હતા, આ રસ ખાટો હતો એટલે મંગાવતા હતા, અને તેમ છતાંય હું મહારાજને દહીંનો શીખ્યો ખાંડ અને મહારાજ ખાટો રસ જમી ગયા. આ પરમહંસોને બધાને મહારાજે ખાટો રસ જમાડ્યા, ખૂબ પસ્તાવો થયો, દુઃખ થયું. તેઓ મહારાજ પાસે આવ્યા અને મહારાજ સામે ઉભા રહીને 2 હાથ જોડી રડવા લાગ્યા. મહારાજ સમજી ગયા કે આમને ખબર પડી ગઈ છે કે રસ ખાટો લાગી ગયો. મહારાજ કહે છે કે દિલગીર ના થાવ, તમે જાણી જોઈને તો નથી કર્યું, માટે તમે દિલગીર થાવ નહીં, અમારા આ સાધુને સ્વાદ કે કુસ્વાદની કાંઈ પડી નથી. મહારાજે રૂપરામભાઈને ખૂબ આશ્વાસન આપ્યું, પરંતુ તેમ છતાંય રૂપરામભાઈનું મન માન્યું નહીં કે નહીં, મારાથી અપરાધ થયો છે, મહારાજની મરજી હતી, મહારાજે માંગ્યું, તેમ છતાંય હું આપી ન શક્યો. એટલે એ ભૂલના પ્રાયશ્ચિત રૂપે રૂપરામભાઈએ જીવનભર ખાંડ સાકર ન ખાવાનું નિયમ લીધું. બોલો, એકવાર સાધુને અને ભગવાનને જમાડી ના શક્યા, તરત જ નિયમ લઈ લીધું કે હવે આજ પછી જીવું ત્યાં સુધી ખાંડ ને સાકર ખાવી નહીં. માટે વાલા ભક્તો, મોટાની જે મરજી હોય, ભગવાન મોટા પુરુષો જે આપણી આગળ હોય એમની મરજી જે હોય ને, એને જાણતા આપણે શીખવું પડે. એ જો કળા આપણામાં આવી જાય ને, તો આવી રીતે પ્રાયશ્ચિત બીજું કાંઈ કરવાની જરૂર નહીં પડે. કારણ કે મરજી જો જાણી ગયા હોય, ભગવાનની આજ્ઞામાં જો રહ્યા હોય, તો એને કાંઈ દુઃખ આવે જ નહીં. રૂપરામભાઈએ જીવનભર ખાંડ સાકર ન ખાવાનો નિયમ લીધો. વાલા ભક્તો, વિક્રમ સંવત 1872ની સાલ, શ્રીજી મહારાજ ધરમપુરના કુશળ કુંવરબાઈના આગ્રહથી ધરમપુર જાય છે. સદગુરુ મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, સુરા ખાચર, સોમલા ખાચર, જોબન પગી, અનેક હરિભક્તો સંઘમાં જોડાયા. વડતાલથી મારો વાલમો ધરમપુર સંઘ લઈને જાય, દેવાનંદ સ્વામીના અંગમાં આવી ગઈ છે નબળાઈ. વડતાલથી નીકળ્યા, અહીંયા ઉધના આવ્યા એ ઉધના ગામમાં દેવાનંદ સ્વામીના અંગમાં નબળાઈ આવી છે. હાથ ધોણું થઈ ગયું સ્વામીને એટલે સ્વામી પછી આગળ સંઘમાં ચાલી ન શક્યા એવી પરિસ્થિતિ ઊભી થઈ. શરીરમાં ખૂબ નબળાઈ આવી ગઈ. સંઘની સાથે હવે કેવી રીતે ચાલવું એ પ્રશ્ન ઊભો થયો. રોકાવું અનિવાર્ય હતું સ્વામીનું અહીંયા, અને સ્વામી જો રોકાય તો એમની સેવામાં અહીંયા કોણ રોકાય એનો એ જ પ્રશ્ન પાછો જેમ કાર્યાણીમાં ઊભો થયો હતો એવી જ રીતે અહીંયા ઉધનામાં પણ સંઘ લઈને જ્યારે મહારાજ હતા દેવાનંદ સ્વામીની સેવામાં કોણ રોકાય છે આવું મહારાજ વિચારતા હતા. મહારાજ કે સેવા કરવી આ સંતની અહીં કોણ રોકાય, પડ્યો બોલ ઝીલ નારાયા નિર્ગુણાનંદ ગણાય. મહારાજ ના બોલ ઝીલનારા તરત જ કોઈકે એમ કીધું કે એ તો નિર્ગુણાનંદ સ્વામી છે, નિર્ગુણાનંદ સ્વામીને બોલાવો. અને મહારાજે જે આવો પ્રશ્ન કીધો કે સ્વામી તમે અહીંયા સેવામાં રોકાશો, ત્યારે નિર્ગુણાનંદ સ્વામી કહે છે કે સ્વામી મહારાજ તમારી આજ્ઞા હોય તો હું જરૂર સ્વામીની સેવા કરીશ. એટલે મહારાજ પછી સ્વામીને ભલામણ કરે છે, આ સંતને સેવજો તેમાં ગુણ છે અપાર. મહારાજ કહે છે નિર્ગુણાનંદ સ્વામી આ સાધુની ખૂબ ભાવથી સેવા કરજો, દેવાનંદ સ્વામીમાં અપાર ગુણો રહ્યા છે, કીર્તન ભક્તિ કરીને રાજી કર્યા છે અનેક વાર, અમને ખૂબ રાજી કર્યા છે કીર્તન ભક્તિ કરીને. એમનો કંઠ બહુ સારો હતો, મધુર હતો. એટલે મહારાજ કહે છે સ્વામી ખૂબ ભાવથી સેવા કરજો, આવી ભલામણ કરે છે. આ સાધુ પવિત્ર છે, ગવૈયા છે, માટે સેવજો અને ખૂબ ભાવથી એમની સેવા કરજો. ગુણાતીતાનંદ સ્વામીને ઉત્સવ સમયાને મેળવડા કરતા પણ મહારાજને રાજી કરવાનું તાન હતું. પ્રથમ દિવસથી આ વાત આજ સુધી સતત ચાલી આવે છે. જોજો તમે, ભલે 6 દિવસ થઈ ગયા હોય પણ સ્વામીના જીવનની આ વાત જે સિદ્ધાંત રૂપે જે વાત છે કે ભગવાનની આજ્ઞા ભગવાનની મરજીમાં રહેવું એ જ ભગવાનને રાજી કર્યાનું તાન છે સ્વામીને. સ્વામીએ કહ્યું મહારાજ આપની મરજી હશે તો અવશ્ય રોકાઈશ. સ્વામીએ હા પાડી એટલે મહારાજ ખૂબ રાજી થયા અને ગુણાતીતાનંદ સ્વામીએ સ્વામી દેવાનંદ સ્વામીની ખૂબ સેવા કરી અને ટૂંક સમયમાં સ્વામી સાજા થયા. ગુણાતીતાનંદ સ્વામીની સેવાથી દેવાનંદ સ્વામી પણ રાજી થયા છે અને દેવાનંદ સ્વામી એમ કહે છે સાજા થયા દેવાનંદજી અને બોલિયા હર ખાય,
સાજા થયા દેવાનંદજી અને બોલિયા હર ખાય,
હે સાજા થયા દેવાનંદજી અને બોલિયા હર ખાય,
દેવાનંદ
સ્વામી એમ કહે છે કે ગુણાતીતાનંદ સ્વામી ખૂબ તમે સેવા કરી, હું ખૂબ રાજી થયો છું, મારે તમને કંઈક દેવું છે, હું શું આપું તમને. અને આવી વાત જ્યાં દેવાનંદ સ્વામી કરે છે ત્યાં ગુણાતીતાનંદ સ્વામી બોલ્યા
તમ જેવાની સેવા મળે એ લાભ મોટો ગણાય,
તમ જેવાની સેવા મળે એ લાભ મોટો ગણાય,
હો તમ જેવાની સેવા મળે એ લાભ મોટો ગણાય,
લાભ મોટો ગણાય.
આજ્ઞા હોય અવિનાશની તેમાં સર્વે સાધન સમાય આજ્ઞા હોય અવિનાશની તેમાં સર્વે સાધન સમાય
નિર્ગુણાનંદ સ્વામી કહે છે દેવાનંદ સ્વામી તમ જેવા સાધુની અમને સેવા મળે એ જ મોટો લાભ છે મારે બીજું કશું જ જોતું નથી બસ તમે રાજી થાઓ મારી ઉપર અને એમાં ભગવાનની આજ્ઞા થાય હે એ આજ્ઞામાં રહીએ એમાં તો તમામ સાધન આવી જાય છે બીજું કાંઈ કરવું રહે નહીં જે ભગવાનની આજ્ઞામાં રહે છે અને બીજી કોઈ પ્રકારની સાધના અલગથી કરવી ના પડે ભગવાનની આજ્ઞામાં જ બધું આવી જાય છે ભગવાનની આજ્ઞામાં ભક્તિ છે ભગવાનની આજ્ઞામાં ધર્મ છે ભગવાનની આજ્ઞામાં જ્ઞાન છે ભગવાનની આજ્ઞામાં વૈરાગ્ય છે બધું જ એમાં આવીને સમાઈ જાય છે ભગવાનની આજ્ઞા કહેતા ઓલ ઇન વન સાધન છે હા અત્યારે ટૂંકમાં બધા કરે ને આવો ગુણાતીતાનંદ સ્વામી દેવાનંદ સ્વામીને કહે છે કે સ્વામી તમે રાજી થાઓ એ જ મારે હૈયામાં હામ છે મારે બીજું કશું જ જોતું નથી બદલામાં દેવાનંદ સ્વામી તેમ છતાંય એમના અંતરમાં એમ થયું કે ના ના મારે કંઈક દેવું જોઈએ ત્યારે દેવાનંદ સ્વામી કહે છે કે લ્યો પ્રસાદીની ડગલી વળી શીખવું વિદ્યાગાન વિદ્યાગાન ગાવણું એમને આવડતું હશે કંઠ બહુ સારો હતો એટલે સ્વામી એમ કહે છે તમને હું ગાન વિદ્યા શીખવાડું અને મહારાજે અમને જે આ પ્રસાદીની ડગલી આપી છે રાજી થઈને એ આજ હું તમને આપું છું રાજી થઈને ત્યારે ગુણાતીતાનંદ સ્વામી હાથ જોડીને એમ કહે છે કે સ્વામી બદલાની નહીં ભાવના મારે પ્રભુ રીઝવવાનું તાન મારે બીજી કોઈ ઈચ્છા નથી મારે કાંઈ વસ્તુ જોતી નથી મારે નથી ગાન વિદ્યા શીખવી નથી મારે ડગલી જોતી સ્વામીએ આપની પાસે રાખો મારે તો બસ એક જ ઈચ્છા છે હૈયામાં એક જ હામ છે કે મારો પ્રભુ મારી ઉપર રાજી થાય આવી વાત વાલા ભક્તો ગુણાતીતાનંદ સ્વામી દેવાનંદ સ્વામીને કરે છે દેવાનંદ સ્વામી સાંભળીને બહુ રાજી થયા આ ગુણાતીતની વાત તો ન્યારી છે હે અને બીજું કશું જ જોતું નથી કાંઈ બદલામાં જોઈએ નહીં નિસ્વાર્થ ભાવે સેવા કરવી બહુ મોટી વાત છે દેવાનંદ સ્વામી ખૂબ રાજી થયા અને દેવાનંદ સ્વામી કહે છે કે તમારી સમજણ બધા કરતા સાવ નોખી છે ગુણાતીતાનંદ સ્વામીને આવી વાત કરે છે સ્વામી સાજા થતા ધરમપુરને માર્ગે રવાના થયા અને ધરમપુર પહોંચ્યા દેવાનંદ સ્વામીને સાજા જોઈ મહારાજ ગુણાતીતાનંદ સ્વામી ઉપર ખૂબ જ રાજી થયા બહુ રાજી થયા બીમાર સંતની સેવા સાધુની સેવા વાલા ભક્તો આપણને જ્યારે મળે ને ત્યારે નિષ્કામ ભાવે એ સેવા કરીએ ને તેમાં મહારાજનો રાજીપો બહુ છે શિક્ષાપત્રીમાં મહારાજે આપણને સર્વેને આજ્ઞા પણ કરી છે કે માંદાની રોગાતુરની સેવા કરી નિસ્વાર્થ ભાવે મહારાજનું પણ આ લક્ષ હતું અને વાલા ભક્તો આપણે બધાએ પણ એ ભગવાનની આજ્ઞા અવશ્ય પાળવી આનંદની વાત છે વડતાલ ધામને આંગણે હોસ્પિટલનું સર્જન થયું શ્રી સ્વામિનારાયણ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જેમાં એક રૂપિયો પણ લેવાતો નથી અને આ બધા આગેવાન હરિભક્તો વડતાળ ટેમ્પલ બોર્ડ વતી આ જે કાંઈ પણ સેવા કાર્ય ચાલુ થયું છે વાલા ભક્તો એને કરોડ કરોડ વાર વંદન કરીએ પણ એ ધન્યવાદને પાત્ર છે એક રૂપિયો એ લેવો નહીં કોઈ નાત જાતને જોયા વગર જે બીમાર માણસ આવે એ સ્વસ્થ થઈ અને પાછા જાય અને અંતરના રૂડા આશીર્વાદ આપતા જાય આપણા સંપ્રદાયનું એ એક નાક કહેવાયો હા આ કાર્ય બહુ સરસ કહેવાય માટે એ કાર્યમાં પણ આપણે ભળવું યથાશક્તિ આ તો આજીવન ચાલવાનું છે ભગવાને આપણને કંઈક દીધું હોય તો એમાં પણ આપણે ભાગ લેવો અને આપણી સમીપમાં પણ જે સંતો ભક્તો હરિભક્તો પણ કદાચ હોય એવા કે બીમાર પીડા હોય અને એમને જો જરૂર પડતી હોય તો અવશ્ય પોગી જાવું એ સમયે અને એમની સેવા કરવી એમાં મહારાજનો રાજીપો છે મહારાજ ને ખૂબ ગમે વાલા ભક્તો સાધુની સેવા કરે, માંદાની સેવા કરે. ગુણાતીતાનંદ સ્વામી ઉપર ખૂબ રાજી થઈ ગયા. અને મહારાજને જ્યાં વાત કરવામાં આવી, દેવાનંદ સ્વામીએ કીધું કે અમે તો પ્રસાદીની ડગલી આપવાની વાત કરી હતી, પણ ગુણાતીતાનંદ સ્વામીએ ના પાડી. સ્વામી એમ કહેતા કે અમારે તો બસ ભગવાનને જ રાજી કરવા છે. અને મહારાજ આ વાત સાંભળી ખૂબ રાજી થયા. વિશેષ સ્વામીને ભેટા, સ્વામીને અંતરના રૂડા આશીર્વાદ આપ્યા. પ્રસાદીની વસ્તુનું મૂલ્ય આંકી ન શકાય હો. સ્વામીએ ના પાડી કે અમારે નથી લેવું, પણ પ્રસાદીની વસ્તુનું મૂલ્ય કદાચ આપણે એમ થાય કે હવે એની કઈ જરૂર નહીં, એમેય નથી. પણ તેમ છતાંય પ્રસાદીની વસ્તુ કરતા પણ કોઈક મોટા સંતોનો રાજીપો છે ને, એ પ્રસાદીના પદાર્થ કરતા શ્રેષ્ઠ છે. કોઈક આપણને કંઈક પ્રસાદીની વસ્તુ આપે એટલે આપણે એ વ્યક્તિ ઉપર બહુ રાજી થાય, પણ કોઈક સાધુ કે હરિભગત આપણને ભગવાનને રાજી કરવાનો એક ઉપાય આપે કે આવી રીતે આપણે વર્તીએ તો ભગવાન રાજી થાય, એ સાધુ કે હરિભગત ઉપર પણ એટલો જ રાજીપો આપણને થવો પડે જેટલો કોઈક આપણને પ્રસાદીની વસ્તુ આપે ને રાજી થઈ, એટલો જ રાજીપો આપણને એની ઉપર પણ થવો જોઈએ. માટે વાલા ભક્તો, ભગવાનને રાજી કરવાનું તાન એ સર્વથી શ્રેષ્ઠ છે. આ રહસ્યને સ્વામી જેવા કોઈ વિરલા જ સમજી શકે એમ હતા. પ્રસાદીના પદાર્થ કરતા રાજીપો છે મહાન, મરજી જાણવી મોટા તણી એ જ અક્ષરનું છે જ્ઞાન. મોટાની મરજી જાણવી એ જ ગુણાતીતાનંદ સ્વામીને જ્ઞાન હતું. એ જ વાત નક્કી કરી રાખી હતી પહેલેથી કે ભગવાન અને મોટા રાજી થાય એની મરજીમાં રહેવાય, બસ એ જ વાલા ભક્તો આપણે કરવાનું છે. આપણે પણ એ પરંપરામાં આવીને બેઠા છીએ, એના જોકના થઈને બેઠા છીએ. માટે વાલા ભક્તો આપણે પણ એ જ તાન રાખીએ કે ભગવાન અને મોટા એકાંતિક સંતો ભક્તો આપણી પર કાયમને માટે રાજી રહે, એમની મરજીમાં રહેવાય, એ જ આપણે વાલા ભક્તો તાન રાખીએ. આ સાથે અત્યારે કથાનો સમય પૂરો થયો છે.